તારીખ 1/7/1977 શ્રી પ્રવચનસાર ગાથા 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 107
આ રીતે આત્માનું જ્ઞાન ખરીદી શકાતું નથી એ વાત સાંભળી શકાય. જ્ઞાન પ્રત્યે યુવા નિમિત્તિ મળે અને યુવા પ્રત્યે ઉભા થાય કે જ્ઞાનનું જ્ઞાન થઈ જાય એવું આત્મા છે.
એટલે કે એમ કે છે કે અમારો ઉપયોગ જ બહાર થતો નથી. એમાં એમ કહેવા માંગે છે કે અમારો ઉપયોગ જ બહાર જતો નથી. પણ હજી તો ચોથું ગુણ સ્થાન છે કે પાંચમું ગુણ સ્થાન છે કે છઠ્ઠું ગુણ સ્થાન છે, એમાં તો ઉપયોગ બહાર જાય છે ને. એ તો ધ્યાનસ્થ દશા એમાં કાંઈ છે નથી. છઠ્ઠામાં ધ્યાનસ્થ નથી, ચોથે પાંચમીમાં તો ક્યારેક ક્યારેક ધ્યાનસ્થ હોય છે. ધ્યાનસ્થ બહુ ભાગ તો ધ્યાનસ્થ દશા નથી. ગુણ સ્થાન તો અમારું છે નહીં, પણ ઉપયોગ જેટલો બહાર જાય છે એ પણ અમે નથી. અમે જ્યાં છીએ અને અમારું પરિણમન જ્યાં છે ત્યાં તો અમે બહાર જ જતા. વિષયને વ્યક્ત કરવાની આ એક વિશિષ્ટ પ્રકાર વિષય છે. એની મુખ્યતા એ કૃષ્ણનું ગીત છે. જેમ કોઈ અસાધારણ પ્રસંગ બને છે ત્યારે એ પ્રસંગ સિવાય મુખ્યતા હોય ને, ત્યાં મોટો એક્સિડન્ટ થઈ ગયો, ઘરની મુખ્ય વ્યક્તિ હોય જેના ઉપર બધો આધાર હોય માનવામાં આવે. અને પછી એમ કે હવે અત્યારે બીજું કાંઈ કોઈ વિષય એને હોય નહીં ઉપયોગમાં. બીજું બધું એ કોઈ છે કે નહીં સંભાળવાનો પ્રશ્ન રહેતો નથી. સર્વસ્વ થઈ જાય છે ને એક જગ્યાએ, એટેન્શન એકાગ્ર થઈ જાય છે ત્યાં. બીજે ક્યાં એનું ધ્યાન જાય એવો વિષય છે. આત્મજ્ઞાન થાય પછી આત્મા એક એવો વિષય છે કે જેને એ જ્ઞાની એમ કહે છે કે અમારો ઉપયોગ બહાર જ જતો નથી. જાણે કે ઉપયોગ બહાર જતો જ નથી, ધારાવા એવું પરિણમન છે, આત્રા વગરનું નિરંતરનું એવું પરિણમન છે, ઉપયોગ જ અમારો બહાર જતો નથી. પોતે પોતે જેવું કર્યું કોઈ એમ કે આ છઠ્ઠું ગુણ સ્થાન છે, આ ચોથું ગુણ સ્થાન છે, એ કાંઈ નહીં, અમારો ઉપયોગ બહાર જતો નથી. અમે એટલું જાણીએ છીએ એવો અમારો અનુભવ છે કે અમારો ઉપયોગ જ બહાર જતો નથી. એના ઉપરથી આ બધું કરે કે આત્મા એવો છે, એ આત્મા જાણે કે એમ કે છે કે આત્મા એવો છે કે ઉપયોગનું હરણ કરી શકાતો નથી, ઉપયોગને બહાર લઈ જઈ શકાતો નથી. એવા અર્થની પ્રાપ્તિ થાય છે. જાય છે હું નહીં, એમાં એમને પોતાનું અસ્તિત્વ ભાષણ નથી. સ્વીકારી અસ્તિત્વ ભાષણ છે, ભાષણ છે નહીં પણ વેચ્યું છે. સ્વીકારી અસ્તિત્વને અનુભવ્યું છે અને અનુભવાઈ તો રહ્યું છે. એટલે રીતે અસ્તિત્વ હોવાની શંકા થવાનો સવાલ રહેતો બીજે અસ્તિત્વ છે એમ ભ્રમ થવાનો તો પ્રશ્ન રહેતો. જેટલે તે ઉપયોગ બહાર જાય છે એમાં એનું અસ્તિત્વ છે. એ નડે છે કે પોતાના ભાવ નડે છે આપણે પોતે વિચાર કરી શકીએ. એમાં નડે છે હું સુખની પાછળ છે ને એવી દોડમાં, સુખની પાછળ દોડ છે. સુખ મળે છે કે અશાંતિ મળે છે, અને એના ભજનમાં એના વલણમાં સુખ મળે છે કે
વિચારપૂર્વક વિવેકપૂર્વક પ્રવૃત્તિને સંક્ષેપ લીધી છે. પ્રવૃત્તિનો એને સંક્ષેપ કરવો જોઈએ. પ્રવૃત્તિ નિવૃત્તિ સારી વાત છે, ચાલુ પ્રવૃત્તિમાં એને સંક્ષેપ કરવો જોઈએ, વધારવી જોઈએ. તો અને પ્રવૃત્તિ સંક્ષેપ કરીને ના ઉત્સાહથી પરમ સ્નેહથી સર્વાર્પણપણે પરમ ભક્તિથી ઘણા શબ્દો વાપરા છે, એને સત્સંગને ઉપાસવો જોઈએ. તો સત્સંગ ફળવાન થાય છે, ને તો સત્સંગ ફળવાન થતો બાહ્ય નિવૃત્તિ છે એ પણ જેને અંતરમાં ઉપયોગને પરથી નિવૃત્ત કરવો છે અને નિર્ભૂત થાય છે એ રીતે એને વિચારવું જોઈએ. આ રીતે આત્માનું જ્ઞાન હરી જઈ શકાતું નથી એવા અર્થની એટલે એવા ભાવની પ્રાપ્તિ થાય છે. તો મારું જ્ઞાન મારા જ્ઞાન ભંડારમાંથી આવે છે, એમાં ને એમાં એ વિલીન થાય છે, એમાં ને એમાં એ તન્મય થાય છે. એક સિવાય મારું જ્ઞાન ક્યાંય બહાર જાય છે, કોઈ લઈ જઈ જાય લઈ જાય છે, કોઈ લઈ જશે એવા પ્રસંગે એવા નિમિત્ત મળશે કે જ્ઞાન હરાય જશે. શું કરીએ અત્યારે તો સંગની સંકેન્દ્રી છે કે બધો વિચાર થાય છે, વિચાર કરી શકાય છે, પ્રસંગની પણ મળે એકેન્દ્રી બે ઇન્દ્રી શું કરવું, જ્ઞાન હરાય જશે. જેને આત્મા પ્રત્યેનું વરણ છે અને અસંગ પણ આવશે, અસંગપણાનો ભય રાખવા જેવો આ તો જ્ઞાન હરી છે ને, જ્ઞાન હરી અસંગ થવાયું તો પણ અસંગ થવાનો પ્રશ્ન જ નથી. હું સંગને અસંગ નથી, આગળની પડીઓ આવે પણ પડીઓ આવે જુંગો છે આપણે નજરે દેખાય તો એમ કે બહુ બહુ ઊંડાણ છે, અગાધ જળ છે, અગાધ જળ છે. પણ જ્ઞાન દરિયામાં જ્ઞાન સમુદ્રમાં જ્ઞાન જળ કેટલું એનું કોઈ માપ છે નહીં, અપરિમિત છે. પોતે જોવે કે આવો જ્ઞાનનો સાગર નીકળ્યો છે, એટલું ક્યાં ચોંટી દે છે, એટલું પછી કોઈ હરી લઈ શકતો. એવા અર્થની પ્રાપ્તિ થાય છે આત્માને જોતા, આવો અર્થ એમાંથી આવો ભાવ નીકળે છે કે જો આવો અનંત જ્ઞાનમય હું આત્મા છું તો મારું જ્ઞાન કોઈ લઈ જાય એવી ગતિ થાય ને જ્ઞાન ગીરાઈ જાય એ પ્રશ્ન રહેતો. ભાવશંકા રહેતી નથી એમ કે આત્મા પ્રત્યેના વજન વાળા જીવને જાગૃતિ આવે તો પણ એને ભાવશંકા રહેતી અનુભવ થાય એની શંકા નથી, સવાલ જ રહેતો. જેને લિંગમાં એટલે કે ઉપયોગ નામના લક્ષણમાં ગ્રહણ એટલે કે સૂર્યની માફક, ઉપરાગ વિદ્યતા એટલે મલિનતા વિકાર નથી તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા શુદ્ધ ઉપયોગ સ્વભાવી છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા શુદ્ધો ઉપયોગ સ્વભાવે છે. સ્વભાવથી જ આત્મા શુદ્ધો ઉપયોગ સ્વભાવે છે. શુદ્ધો ઉપયોગ કરવો એ સહજ સ્વભાવને વિશે નથી. જે એમ માને છે કે મને શુદ્ધો ઉપયોગ નથી એટલે મારે શુદ્ધો ઉપયોગ કરવો છે, એને આત્માના સ્વરૂપને વિશે ભ્રમ થયો મળે. મોક્ષ કરવો તે પ્રશ્ન રહેતો આવી વાત કીધી. ઉપયોગ નામના લક્ષણમાં ગ્રહણ, આ સૂર્યગ્રહણ દાઢ આવે છે કે નહીં, સૂર્યગ્રહણ થાય છે, ચંદ્રગ્રહણ થાય છે, એવું અર્થમાંથી થઈ ગયો છે કે આત્મા તો જ્ઞાન સૂર્ય છે. સૂર્યની અંદર ક્યારે દાઢ નથી, છતાં કોઈ એમાં ગ્રહણ માને છે એટલે આત્મામાં મલિનતા ને વિતરા મેલપણું અને વિકારપણું માને છે. એને સહજ શુદ્ધો ઉપયોગ સ્વભાવી આત્મા છે એને ખબર. એક આત્મ સ્વરૂપ બતાવવા માટે સૂચના સૂચના પડશે સૂચવે છે. સારા સ્વરૂપથી ઉપયોગ સ્વાભાવિક છે, જ્ઞાન સ્વાભાવિક છે એમ કહેવાના બદલે શુદ્ધો ઉપયોગ સ્વાભાવિક છે એમ કહે છે. એટલે શુદ્ધ ઉપયોગ રૂપે પરિણમ્યું એ તો તારો સહજ સ્વભાવ છે. તે એમ માનવાના બદલે એમ માની છે કે હું તો ફલાણો માણસ છું અને હજી તો હું અજ્ઞાની છું, તેથી મારે હજી જ્ઞાન પ્રગટ કરવાનું બાકી છે. હજી સાસુ વિચાર્યો પર્યાય અપેક્ષાએ તો આમ ને કીધું, તમે દ્રવ્ય અપેક્ષાએ વાત કરી ઠીક છે, એમ કે પર્યાય અપેક્ષાએ તો હજી જ્ઞાન નથી જ ને ભાઈ. તારી અપેક્ષા પ્રતિષ્ઠા અત્યારે પોટલું વાળીને એક બાજુ મોક્ષ, એ અપેક્ષા જ્ઞાનનું અત્યારે કામ નથી, એને મુખ્ય કરવા જાય છે. એને એને મુખ્ય કરવાથી તો હું અજ્ઞાની છું, હું અજ્ઞાની છું એટલે કે એક અજ્ઞાન પર્યાય જીવડો હું છું એ થાપવા ઉપર તારું વજન જશે. તો એને ઉઠાવવું છે એ તો બની શકશે નહીં. સીધી વાત એ છે કે જો આ આત્મા છે એ ટિકાળ એવો છે એટલે અત્યારે પણ આ સમયે પણ વર્તમાન સમયે પણ શુદ્ધો ઉપયોગ સ્વાભાવિક છે. શુદ્ધો ઉપયોગ કરવો એ પણ જેમાં નથી એમ આત્માને જોતા ઉપયોગ શુદ્ધ જ રહે છે. ઉપયોગ શુદ્ધ થવાનો પ્રશ્ન રહેતો અને ઉપયોગ શુદ્ધ કરવો છે એમ પ્રશ્ન છે ને, એ કરવો કરવો એક બાજુ મુખ. શુદ્ધો ઉપયોગ સ્વભાવી છું એમ જો એટલે ઉપયોગ શુદ્ધ જ રહેશે ને, અશુદ્ધ થશે નહીં. સહજ છે ને આપણે આત્મા સહજ શુદ્ધો ઉપયોગ સ્વભાવી છે. સ્વભાવી નો અર્થ સહજ છે એમ થાય છે, સ્વભાવ હોય તે સહજ હોય છે. તો એ સહજ સ્વભાવમાં કરવું એ તો કૃત્રિમતા છે. એ શાંતિથી વિચાર કરે તો આટલું સમજાય પણ છે. સ્વીકાર સહજ હોય એવા સ્વભાવમાં કઈક કરવું એ તો કૃત્રિમતા છે. એ સહજ સ્વભાવની સાથે મેળ ખાય એવી ચીજ નથી. એટલે કરવું કરવું છે એ તો કૃત્રિમતા, એ પર ભૂલી જવું કે કરવું છે આમાં પ્રશ્ન નથી. ફક્ત અનાદિથી એને જીવો છે એવો જાણ્યો નથી. જાણવાનું તો કરવું ને એમ પાછું આવે છે, એનું લક્ષ્ય એના ઉપર જાય છે. કરવાનું જોર છે ને મિથ્યાજનું, ભાઈ જાણવાનું કરવું એમ પ્રશ્ન નથી. જાણવાનું સહજપણે તારા પરિણામમાં થઈ રહ્યું છે, નથી થઈ રહ્યું એમ છે નહીં કે કરવું છે જાણવાનું. જાણવાનું પણ તારા પરિણામમાં થઈ ગયું, કાંઈ કરવાનું નથી એમ જયારે આવશે ત્યારે તને એનું જ્ઞાન બરાબર છે. આ કાંઈ કરવાનું નથી એવું શબ્દ છે, જેમાં કાંઈ કરવાનું નથી
એવું જ પરિપૂર્ણ કૃતકૃત સ્વભાવ મારું સૌ છે, મારું તત્વ છે, કે જે સહજ શુદ્ધોપયોગ સ્વાભાવિક છે. શુદ્ધોપયોગ કરવો એ પ્રશ્ન છે. આપણા પુરુષાર્થની વાત આવશો, પુરુષાર્થની જે વાત આવશો, એક તરવારના ઘાયે બે કસા કરે એમ સમ્યક દ્રષ્ટિ હોય તો પણ એને પ્રમાદ નહીં કરીને પુરુષાર્થ પડવો જોઈએ. એ વાત આવશે, પ્રવચન સારમાં આગળ આવશે. તત્વના જ્ઞાયક સ્વભાવી આત્મતત્વના પરિજ્ઞાન પૂર્વક મમત્વના ત્યાગરૂપ અને નિર્મમત્વના ગ્રહણરૂપ વિધિ વડે સર્વારંભથી શુદ્ધાત્મા પ્રવર્તે છે. સર્વારંભ શબ્દ લીધો છે. મોક્ષાધિકારી જ્ઞાયક સ્વભાવી આત્મતત્વના પરિજ્ઞાન પૂર્વક મમત્વના ત્યાગરૂપ અને નિર્મમત્વના ગ્રહણરૂપ વિધિ વડે ગ્રહણ ત્યાગની વિધિ લીધી સર્વારંભથી પૂરા પ્રયત્નથી શુદ્ધાત્મામાં પ્રવર્તું છું. બાકી વધારે બોલાવે છે. તો પણ મારો પ્રયત્ન કરવો યોગ્ય છે. હાથમાં સરવાર વાળા આ અતિદિવ્ય સદા ઉત્પાદની સંસાર માર્ગમાં કોઈ પણ પ્રકારે જ્ઞેશ્વર દેવના શિક્ષણ સુધારા સમાનને પામીને પણ જે મોહરાગ દેશ ઉપર અતિદ્રઢપણે તેનો પ્રહાર કરે છે, ઉપદેશને પામીને પણ જો પ્રયત્ન કરતો નથી એમ તો એને સ્થિતિ મળતી નથી. કેમ કે રાગ દેશ સુધારા શિક્ષણ તરવારની ધાર જેવો ઉપદેશ મળ્યો એ ઉપદેશ પામીને પણ જે મોહરાજદેશને ટાળવા માટે અતિ દ્રઢપણે પ્રહાર કરે છે, રાજદેશ મોહ ઉપર પ્રહાર કરે છે, હોય એને મારે એમને કહેવાય એ ઉત્પન્ન થતા નથી ત્યારે એના ઉપર પ્રહાર કર્યા કહેવામાં હોય ને મારે એ વાત રહેતી. આ રાજ ઉત્પન્ન થયા ને પછી એને મારવા લાગ્યો. અન્ય કોઈ વ્યાપાર સમસ્તી છે ગરીબુખ કરાતો નથી. હાથમાં તરવાર વાળા મનુષ્યનું માફક જેમ મનુષ્યના હાથમાં ઉત્પન્ન તરવાર હોવા છતાં પણ જોતી મનુષ્ય શત્રુઓ ઉપર અતિ જોરથી તેનો પ્રહાર કરે છે તો તે શત્રુ સંબંધી દૃષ્ટિ મુક્ત થાય છે. અન્યથા તેમ અનાદિ સંસારમાં મહાભાગેથી જ્ઞેશ્વર દેવના દેશરૂપ તીક્ષ્ણ તરવાર પામવા છતાં પણ જો જીવ મોહ રાગ દેશરૂપ શત્રુઓ ઉપર અતિ દ્રઢતાથી તેનો પ્રહાર કરે છે તો તે સર્વ દુઃખી મુક્ત થાય છે. અત્યાશંકા થાય છે એવો પ્રહાર કરવો કે એક ધન બે માટે જ સર્વ આરંભથી મૂળોનો ક્ષય કરવા માટે હું પુરુષાર્થનો આશ્રય કરું. પુરુષાર્થની વાત આવે ત્યારે અમારે પુરુષાર્થની જયારે વાત આવે ત્યારે વચન પદ્ધતિ રીડી આવે. અહીંયા તો એમ કહે છે કે હું શુદ્ધોપયોગ સ્વભાવી છું. શુદ્ધોપયોગ કરવો અને મૂળને કાઢવો એ મારામાં છે. આ દ્રષ્ટિના શ્રી ચોથે ગુણ સ્થાને એને આત્મા એવો જણાય છે, અનુભવાય છે. એક ગુણને ઉત્પન્ન કરવો કે કોઈ એક દોષને ટાળવો એ મારા વસ્તુના સ્વરૂપમાં છે. પહેલેથી શરૂઆત આમ થાય છે ત્યારે એવા જે સ્વીકારી શુદ્ધોપયોગ સ્વભાવી આત્માના આશ્રયમાં એમ શ્રદ્ધાનું જોર લાગે છે અને અવસ્થાના દોષ ટળતા જાય છે. દોષ ટળતા જાય છે એટલે નવા દોષોની ઉત્પત્તિ થતી નથી અને દોષ કર્યા એમ કહેવામાં આવે. પછી એક જ રીત છે, બાકી બધા વ્યવહાર વચન છે. આમ કરું ને આમ કરું ને આમ કરું ને એ બધું વ્યવહાર. સૂર્ય ની માફક દ્રષ્ટાંત ચંદ્ર નું નથી લીધું, ચંદ્રમાં તો હજી ડાઘ દેખાય છે, પણ સૂર્યમાં ડાઘ હતા એમાંથી એક તો પ્રકાશ નું ગુણ છે. એમ જ્ઞાનમય, એકનું જ્ઞાનમય તત્વ છે, જ્ઞાન પ્રકાશ, જ્ઞાન નો દેશ, જ્ઞાન નું પૂર કે છે એવું આત્મા છે. એ શુદ્ધોપયોગ સ્વાભાવિક છે, એમાંથી શુદ્ધોપયોગનું જ પરિણામ થાય એવી જ શક્તિ એમાં રહેલી છે. એ સિવાય એમાંથી અશુદ્ધોપયોગનું પરિણામ થાય એવી કોઈ શક્તિ આત્મામાં રહેલી, એવી કોઈ સ્વીકારી શક્તિ નથી આત્મામાં. શુદ્ધોપયોગનું પરિણામ થાય એવી કોઈ શક્તિ આત્મામાં રહેલી, એવી કોઈ સ્વીકારી શક્તિ નથી આત્મામાં. અશુદ્ધ ઉપયોગ નું એમાંથી પરિણામ ક્યાં કરે, ભલે અનાદિથી થઈ રહ્યો છે તો પણ ખબર ક્યાં આવી નથી થતું. થાય એટલે થાય છે ને એમાં મલિનતા આવે છે. અંદરની વસ્તુમાં એ તત્વ છે, અને વસ્તુનું તત્વ તો એવું છે કે એ શુદ્ધ ઉપયોગ સ્વાભાવિક છે. એમાંથી શુદ્ધોપયોગ સિવાય બીજું કાંઈ પ્રગટે એવી શક્તિ, એ સિવાય બીજી કોઈ શક્તિ એમાં નથી. આવી જ શક્તિ છે ફક્ત સહજપણે સ્વભાવ થાય છે એવું લાગે છે ને, સહજપણે એટલી સ્ત્રીની અપેક્ષા એને સહજપણે કહેવાય. ખરેખર તો સ્ત્રી વખતે આત્માને ઘણી આકુલતા થાય છે, અત્યંત અનંત આકુલતા એને થાય છે, કેમ કે એનો સહજ સ્વભાવ સ્વભાવ રૂપે પરિણામવાનો નથી. એના સહજ અનંત સ્વભાવ દુઃખ મળીને શું પરિણામ કરે, એમાં દુઃખ મળે છે ને, કેવું દુઃખ થાય, દુઃખ મળી નાખે માણસને, પ્રાણ થતી જાય, કોઈ પણ પ્રાણીને દુઃખ મળે છે, એમ આત્માના પ્રાણ છૂટી જાય અને સુભાષ ઉપયોગથી કરે છે એમ વાત છે. ખૂન છે આત્માનો, ખૂન છે આનંદ અને જ્ઞાન પ્રાણમાં. ઈન જોનારને સાધો ખૂણો આવે છે, આ વિષય કોઈ બીજી રીતે ચાલે છે. બાકી તો એમ બેભાનપણામાં તો ગમે તેમ થાવ, માણસ બેભાન હોય પછી ગમે તેમ એના ઉપર કરો તો એને કાંઈ જેને ખબર નથી, જેને દુઃખ નથી એવું એને લાગે, પણ તેથી કાંઈ ખરેખર દુઃખ નથી એમ છે. બહુ વિશે એ રીતે સક્ષમ છે, સુખનો અને દુઃખનો જીવે નિર્ણય કર્યો નથી. એનું કલ્પેલું સુખ માન્યું છે ને એનું કલ્પેલું એને દુઃખ માન્યું. આ થોડીક અનુકૂળતા થઈ તો દુઃખી થઈ ગયો, થોડીક પ્રતિકૂળતા થઈ તો જાણે દુઃખી થઈ ગયો, બસ આ એની વ્યાખ્યા છે. જરાક અનુકૂળતામાં સુખી ને જરાક પ્રતિકૂળતામાં દુઃખી. ભાઈ અનાદિ અનંત અનંત શક્તિના ધારક શાશ્વત એવા તત્વને આપણું કાંકરી મારે ત્યાં દુઃખી, વાંદરાને કાંકરી મારે કૂતરા મારે, ચાર પાંચ વખત ઝાડ ઉપર ચડે ને ઉતરે એ કાંકરી મારી લેવાના. ભાઈ આ તને આખું બધું સુખ કાંકરી એક વાગી એમાં એનો સ્વભાવ થઈ ગયો, એનું જીવું છે, તેવું જીવને થઈ ગયો. પરમાગમમાં તો આમ તત્વ જેવી રીતે થાય છે, કોઈ વિક્ષણ જીવ હોય એને તો એમ લાગે કે જેને આગળ પાછળની તૈયારી કરવી પડે એવું આમાં પાત્રતા હોય જરૂરી. આત્મા સૂર્ય જેવો છે, શુદ્ધોપયોગ તો એનો સ્વભાવ છે. આ પ્રત્યક્ષ જ્યાં શુદ્ધોપયોગ સ્વભાવ છે
પછી બીજું કઈ વિધિ નિષેધમાં ઉતરવાનો પ્રશ્ન જ રહેતો. પ્રજ્ઞાપન જ્ઞાન પ્રધાનતાથી દ્રષ્ટિના વિષયને થાય પસંદ. દોગ યોગ સ્વભાવી છે, શૈલી મિત્રતા છે જ્ઞાન પ્રધાન. પણ એ શૈલીમાં વિશિષ્ટતા એવી છે અમૃતચંદ્રાચાર્યજી, પ્રવચનસારમાં દ્રષ્ટિના વિષયને મુખ્ય રાખીને જ્ઞાન પ્રધાનતાથી દ્રષ્ટિના વિષયને પુષ્ટિ મળે એવી શૈલીથી એમને કથન નિરૂપણ કર્યું. એ બહુ વિશિષ્ટ શૈલી પ્રવચનસારની શૈલી જુઓ, અદભુત આચાર્ય દેવની શૈલી આવી સંસાર ઉપર. ગુરુદેવના પ્રવચનો પણ બહુ સારા છે, કરવા વાળાને ઘર બેસી જાય એ સમજણ ચાલે છે. તો પ્રવચન સારના પ્રવચનો પણ છપાવવા જેવા છે, ખૂબ સરસ પ્રવચનો આવ્યા છે. કેમ કે જ્ઞાન પ્રધાન કથન એટલે લોકોને સમજવું સારું પડે, અને છતાં મુખ્ય તત્વોની મુખ્યતા એવી ને એવી જળવાઈ રહે છે, અથવા તો એ જ્ઞાન પ્રધાનતા દ્વારા પણ એની જ પુષ્ટિ કરી શકાય છે, થઈ શકે છે, એવી કોઈ અસાધારણ અધ્યાત્મની શૈલી આ શાસ્ત્રમાં અમૃતની લાગે છે. લિંગ દ્વારા એટલે કે યોગ નામના લક્ષણ દ્વારા ગ્રહણ એટલે કે ભૌગોલિક કર્મનું ગ્રહણ જેને નથી તે અલિંગ ગ્રહણ છે. લિંગ દ્વારા એટલે કે ઉપયોગ નામના લક્ષણ દ્વારા ભૌગોલિક કર્મનું ગ્રહણ જેને નથી તે ઉપયોગથી આત્મા જ્ઞાનનો ઉપયોગથી નવા કર્મ કરતો નથી. ઉજ્જવલ કર્મ આત્માના સ્વભાવથી બંધાતા નથી. આ રીતે આત્મા દ્રવ કર્મથી અસંયુક્ત છે. ઉજ્જવલ કર્મ ગ્રહતો નથી, સ્વભાવ દ્વારા ઉજ્જવલ કર્મનો ગ્રહ થતો નથી, એટલે કે ત્યારે આત્માએ ઉજ્જવલ કર્મનો સંબંધ કર્યો નથી. એવું આત્માનું સ્વરૂપ છે ત્યારે અત્યારે અને ત્રણેય કાળે, પહેલા અત્યારે પ્રતિબિંબ છે ને, જ્યારે વ્યવહાર નહીં છે એમ કહેવામાં આવે છે કે આત્મા ભૂગોળ કર્મથી બંધાય છે સંસારમાં, ત્યારે પણ ખરેખર આત્મા ભૂગોળ કર્મથી બંધાયેલો આગળ વિષય લીધે આ દાખલા પછી તેની વિષય છે. તો ભૂગોળ કર્મ અરૂપિ, ભૂગોળ કર્મ તો ઋતુ છે, ભૂગોળો તો ઋતુ છે અને આત્મા અરૂપિ છે. ઋતુને ઋતુનો બંધ થાય એ કેવી રીતે બને? ગ્રહ રૂપી ઋતુને એ સર્જનની વાત ત્યાં ઇશારો કર્યો છે. આત્મસિદ્ધિમાં એ વિશે પ્રવચન સારનો છે. જેમ પરને જાણે છે તો જાણનાર અરૂપી છે અને જણાનાર રૂપી છે, પણ એવો વ્યવહાર કરાય છે. રૂપીનું અરૂપીમાં પ્રતિબિંબ જોઈને એવો વ્યવહાર કરાય છે કે અરૂપી રૂપીને જાણે છે. તેમ રાગાદિમાં ભૂગોળ કર્મનું નિમિત્ત જોઈને અરૂપી રૂપીને બાંધે છે એમ કહેવામાં, વાસ્તવિકતા એ રૂપિયો રૂપીને કાંઈ સંબંધ છે દ્રષ્ટાંત લીધું. અહીંયા તો એટલી વાત નથી નિમિત્ત નિમિત્ત. અહીંયા તો કહે છે કે આમાંથી તો એવો અર્થ નીકળે છે કે આત્મા દ્રવ્ય કર્મ થી અસંયુક્ત છે, દ્રવ્ય કર્મ ની સાથે એને કઈ સંયોગ છે નહીં. વિકાળી જે આત્મતત્વ છે, નાયક સ્વભાવ, એ જ નાયક સ્વભાવ કર્મ નિરપેક્ષ છે. કર્મના સંયોગની તો અપેક્ષા નથી, પણ કર્મના વિયોગની પણ એને અપેક્ષા નથી. ખરેખર તો એમ છે, તો પણ એને અસંયુક્ત કહેવામાં આવે છે. ખરેખર અસંયુક્તની એને અપેક્ષા છે એમની, એ પણ વ્યવહાર છે. એવું આત્મા છે કે જેને ભૂગોળ કર્મના સંયોગ વિયોગની કોઈ અપેક્ષા લાગુ પડતી નથી. એ ત્રિકાળ નિરપેક્ષ છે, એટલે અત્યારે પણ એ નિરપેક્ષ છે. શુદ્ધ શુદ્ધ પર્યાય થી નિરપેક્ષ છે. પછી કર્મ તો આઘા જ રહે, એમાં કઈ સવાલ રહેતો. જે ત્રિકાળ એકરૂપ તત્વ છે, કે જેમાં બે રૂપ દ્વિરૂપમાં દ્વૈત જ ઉત્પન્ન થતું નથી, એવું જે અદ્વૈત બ્રહ્મ છે એમ કહેવાય છે. અદ્વૈત બ્રહ્મ કહેવાય છે એને. સુધા શુદ્ધ પર્યાયની અપેક્ષા નથી, તો પછી એને કર્મના સંયોગની અપેક્ષાનો પ્રશ્ન રહેતો. આ તો અલિંગ્રહણમાં અર્થ કાઢવો છે ને. અલિંગ ગ્રહણ એટલે કર્મને ગ્રહણ કરે નહીં, ગ્રહણ એટલે ગ્રહણ. ઉપયોગ જ્ઞાનના લક્ષણ દ્વારા કર્મનું ગ્રહણ હોય એટલે નહીં થવું, એવો અર્થ અલિંગ્રહણમાંથી એવો ભાગ નીકળે છે. તો એ આત્માનું સ્વરૂપ છે એ તો, કે આત્મા સ્વભાવે કરીને કર્મને ગ્રહે, કે એ સ્વભાવ કર્મની સાથે સંબંધ રાખે, એ આત્માનું સ્વરૂપ છે. આત્મા કર્મની સાથે સંબંધ જ ધરાવતો નથી એમ કહે છે. કોઈ પણ પ્રકારના કર્મના પ્રકૃતિ સાથે આત્મા સંબંધ ધરાવતો નથી. અહીંયા જીવ એમ કહે કે આ મારી પ્રકૃતિ એવી છે ને, એવી પ્રકૃતિમાં તો આમ જ થાય, બીજું કાંઈ થઈ શકે નહીં, આ નથી છોડી શકતા એમ કહે છે. શું કરીએ ભાઈ, પ્રાણ ને પ્રકૃતિ હારે જાય છે. અમારે તો અમે કાંઈ એમાં ફેરફાર કરી શકીએ એવું લાગતું છે. ભાઈ તારું સ્વરૂપ એવું છે કે તાન તને કર્મ સાથે અસંબંધ ગણું છે, કોઈ કર્મની પ્રકૃતિ સાથે તારે સંબંધ પણ છે. વર્તમાન વર્તતી હો કે ઊંચામાં ઊંચી કહેવાતી એવી તીર્થંકર પ્રકૃતિ હો, જીવને એની સાથે સંબંધ છે. બહુ વિચારમાં જેવો વિષય છે ને. પછી આ પ્રકૃતિ નો વળ થાય છે પ્રેરણમનમાં, એનું શું? તાણા વાણા જેવું થઈ જાય છે ને, વણાઈ જીવને ચીજ હોય છૂટી પડે નહીં, એમ જીવને અને પ્રકૃતિ સ્વભાવનો એવો તાણા વાણો થઈ ગયો છે કે એને પોતાને એમ લાગે કે આ પ્રકૃતિથી છૂટાતો નથી ને, મારી પ્રકૃતિ છૂટશે. ભાઈ આવા બકરા જેવો હું થઈ ગયો છે. બકરું જમાલ કહેવાય, કોક મારે એટલે બે બે કરતું આવ્યું ભાગે. સિંહો હોય તો એને ખંચડી શકાય નહીં, શું કહેવાય, ગર્જના કરે સિંહ, ત્રાડ કે છે, બધું એનું ત્રાડ નાખે. બકરાનું ટોળું આપવું ભાગે, જો તમને તારામાં એવી એવી અનંત શક્તિ ભરેલી છે કે એ શક્તિની સ્ફૂરણા માત્ર, અનંત શક્તિનું જે સ્ફૂરણ છે તે એવું સ્ફૂરણ છે કે પ્રકૃતિ ત્યાં નિરસ થઈ જાય છે. પ્રકૃતિનો જે અનુભાગ છે, એટલે તો આ સમસ્યાની સ્થિતિમાં જે વાત લીધી છે, શૂન્ય તને રસની બંધ રસી દીધી. એ તો કહે છે કે આત્માને ભાવશ્રુત જ્ઞાનથી સાંભળ બરાબર, શ્રુત જ્ઞાન ને બદલે ભાવશ્રુત લીધો, ભાવથી શ્રુત, તો તારા પ્રકૃતિના રસના નિબંધન ઢીલા પડી જાય, હું શિથિલ થઈ જાય.
રસ મોડો પડી જાય છે. એટલી શક્તિ છે એને. ગાંડી ધનુષનો ટંકાર કરે ને 1800 ની સૈન્ય ભાગી આવે છે ને મહાભારતમાં યુદ્ધમાં એવું વર્ણન આવે છે. અર્જુને જ્યાં ગાંડી ધનુષ હાથ મારીને દોરી ખેંચી ટંકાર કરે છે, દોરી ખેંચી દોરીનો વાઇબ્રેશન થાય ને ગાંડી અવાજ આવે, એ અવાજ એવો નીકળ્યો અંદરથી. સુરવીરનું ધનુષ હતું ને એમ કે અક્ષોણી એટલે અબજો ઉપરનો આંકડો છે, 1800 સૈન્ય છે. એટલું સૈન્ય અત્યારે તો કેટલા કરોડ છે એમાં હિન્દુસ્તાનમાં માતા નથી, 60 કરોડ નો પાછળ કરો. પણ 1800 સૈન્ય હતી, અબજો ઉપરનો આંકડો છે. એ ત્યાં સંકાર કર્યો ને બધા ભાગ્યા છે, કોઈ સામે ઉભું રહ્યો નહીં, ફેરવી ભાગો મરી ગયા હતો. એવો આત્મા છે કે જ્યાં એનું શક્તિ એવું છે. એ બધું અધ્યાત્મા ઉપર ઉતારે તો એ લોકો ઉતારે અધ્યાત્મા ઉપર. શું કે છે કે આત્મા દ્રવ્ય કર્મથી અસંબંધ છે. મારા આત્મ સ્વરૂપને એટલે કે મારે દ્રવ્ય કર્મની પ્રકૃતિ સાથે બિલકુલ સંબંધ નથી, ટોટલ ડિસ્કનેક્ટેડ એમ. થોડોક છે, સંસાર અપેક્ષાએ છે, પર્યાય અપેક્ષાએ છે, એ લાકડા આમાં નાખવા જેવા નથી એમ કે. આવી વાત છે, હું તો મારા અસલ સ્વરૂપને જોનાર છું, તો એમાં તો મને દ્રવ્ય કર્મનો સંબંધ સદંતર જોવામાં આવતો નથી, એવો હું છું. એવા અર્થની એમાંથી પ્રાપ્તિ થાય છે. વિદ્યાર્થી 12, જેને લિંગો દ્વારા એટલે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે કે વિષયોનો ભોગ નથી, તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા વિષયોનો ઉપભોગતા નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. મનોજ્ઞ વિષયમાં આત્માને ખુશી થાય છે, રાજી થાય છે ને. મનોજ્ઞ વિષય મળતા આત્મા રાજી થાય છે, ખુશી થાય છે. ચાલો મને મનને ગમે છે એવું મને મળ્યો. અનેક પ્રકારની મીઠાઈ જુદી જુદી ચીજના શોખ હોય છે ને મારા, કે ભાઈ હજારો વાનગી છે એમાં મને શોખ ફલાણી ચીજનો, મને ફલાણું બહુ ભાવે, એ મળે એટલે બસ આપણે બીજું ભગવાન મળ્યા એમ કે છે. એ લોકો કેવું કેવું જુદું છે એને ભગવાન મળ્યા, અને એવા રસ્તે ઝાપટ મારે કે જાણે એ જ છે દુનિયામાં ને બીજું કાંઈ નથી. આવું છે, અરે રે આચાર્યદેવ કહે છે કે ભાઈ શું તમે તારું ભાન ભૂલ્યો, શું તારું ભાન ભૂલ્યો, અને તારું ભાન ભૂલ્યો એમાં આનંદ દુઃખી છું. આવું છે, આ એ તો કહે છે કે તારું સ્વરૂપ એવું છે કે કોઈ ઇન્દ્રિય દ્વારા કોઈ વિષયનું ભોગવવું થાય એ આત્માના સ્વરૂપમાં છે, એ આત્માનો સ્વભાવ નથી. સ્વભાવથી બહારની એ ચીજ છે, એ તારું સ્વરૂપ છે, એકદમ બીજી દુનિયામાં મૂકી દે છે. અંદર પણ એક સૃષ્ટિ છે, આનંદ ગુણનો સમાજ છે આત્મામાં. કેટલો લાખ બે લાખની વસ્તી નથી, કરોડ બે કરોડની, ભાવનગરની 3 લાખની, આનંદ ગુણની વસ્તી છે અંદર. એવી સૃષ્ટિમાં આત્મા મૂકે છે જીવને. ઓહો, આ જે આત્મા છે એવો આત્મા કોઈ ઇન્દ્રિયો દ્વારા પર વિષયને ભોગવે છે એ આત્માના સ્વરૂપમાં જ ક્યાંય દેખાતું, ક્યાં મૂકી દે છે, ક્યાં આ દુનિયા અને ક્યાં આ દુનિયા.
બે ઉત્તર દક્ષિણ નો
આપણો છે.
I don't know.